સહી વિના મરણાય નથી.
જાત્રામાં જવાના હતા, 4 વાગે ગાડીમાં બેસવાના હતા, તે બધા 4-4 મહિના અગાઉથી જાણતા હતા ને? અને મરતી વખતે કેમ નથી કહેતા કે મારે જવું છે? એ તો ઠેઠ સુધી એમ કહે નહીં. મનમાં આશા જ રાખે કે હજી કંઈક દવા એવી આવશે ને તાલ બેસી જશે. અને રાત્રે પાછું મહી બહુ દુઃખ પડે ત્યારે પાછું એ જ કહે કે આના કરતાં છૂટાય તો સારું. આ મરવાનું છે તે સહી કર્યા વગર નથી આવતું. આ ઇન્કમટેક્સવાળા દરેક બાબતમાં સહી પહેલી કરાવડાવે છે, તેમાં મરવામાંય સહી પહેલી થાય પછી જ મરાય.
સહી ના કરે તો મોત નહીં આવે ને?
સહી ના કરે તો મોત ના આવે. આ બધા સહી કરી આપતા હશે કે નહીં?
એક્સિડન્ટથી જે મરી જાય તે તો ક્યાંથી સહી કરે?
એ સહી કરેલી હોય. સહી કર્યા વગર તો કોઈ દાડો મરાય જ નહીં. એ વગર તો મરવાનો અધિકાર જ નહીં. મરણ તો તમારી માલિકીનું છે, એમાં બીજા કોઈની દખલ હોય નહીં. અને એકવાર તમારી સહી થઈ ગઈ પછી તમારું ના ચાલે.
આ ભાવમાં સહી કરેલી કે ગયા ભાવમાં?
આ ભાવમાં જ સહી કરી આપેલી હોય. ગયા ભાવમાં તો એનું યોજના રૂપે હોય, પણ રૂપકમાં આ ભાવમાં જ આવે. હું અને મારા મામાના દીકરા રાવજીભાઈ એક દાડો બહાર સૂતા હતા. અંદરથી મારા બા બોલ્યા, હે ભગવાન, હવે છૂટાય તો સારું. મેં રાવજીભાઈને કહ્યું, જુઓ આ બાએ સહી કરી આપી, કારણ કે મહી દુઃખ થાય તે સહન ના થાય ત્યારે માણસ ભાવ કરી નાખે કે બળ્યું છૂટાય તો સારું, તે સહી કરી આપે.
બેભાનમાં સહી કરી આપી?
બેભાનમાં નહીં, ભાનમાં સહી કરી આપે. પછી બીજે દાડે સવારમાં પૂછીએ કે તમારે અહીંથી જવાનો વિચાર થયો છે કે શું, ત્યારે કહે, ના બા, મારું શરીર સારું છે.
જન્મીને તરત મરી જાય છે તે શું?
એ બધાના ભાવ તો અંદર થઈ જ જાય, મહી એનો હિસાબ થઈ જ જાય. હિસાબ થયા વગર કશું આ મરણ ના આવે. ઓચિંતું કશું આવતું નથી, બધા ઇન્સિડન્ટ છે, એક્સિડન્ટ હોતા નથી. હાર્ટ એટેક આવે ત્યારે બહુ દુખાવો થાય છે, તે ઘડીએ આ છૂટાય તો સારું એવો એક સહેજ ભાવ થઈ જાય છે. અને પછી મહી જરા શાંત પડે એટલે બોલે, ડૉક્ટર મને મટાડજો, હં ડૉક્ટર મને મટાડજો. અરે પણ સહી કરી આપીને ત્યાં આગળ તો મરણ પહેલાં કેમ વિચારતો નથી? મારે કાલે અમદાવાદ જવું છે એવું નક્કી કરે છે, અથવા તો મારે જાત્રાએ જવું છે એવું 4 મહિના પહેલાંથી જ નક્કી કરે છે. પણ આ મરણમાં તો કોઈ નક્કી જ નથી કરતું, ને એનો વિચાર આવે તોય માંડવાળ કરી નાખે કે ના ના એવું કશું નથી, એ તો ખાલી વિચાર આવે છે. મારું શરીર તો બહુ સરસ છે, હજી 50 વર્ષ જીવે એવું છે. બાકી જે નિષ્પક્ષપાતી હોય તેને તો બધી ખબર પડી જાય. બિસ્તરા પોટલા બાંધતા હોય તો ના ખબર પડે કે આ જવાની તૈયારી કરે છે. મહી બિસ્તરા પોટલા બંધાતા હોય તે આપણને દેખાય હોઉં તોય મહી જોઈએ નહીં તો આપણી જ ભૂલ છે ને? અને પહેલાં તો કેટલાક માણસો એવા સરળકર્મી હતા કે તે કહેતાય ખરા કે 5 દાડા પછી 11 ને દાડે મારો છુટકારો છે, અને તે પ્રમાણે બનતુંય ખરું. ત્યારે બીજાને માટે કંઈ જુદા કાયદા છે? કાયદો એનો એ જ છે. આ તો આનો મોહ છે. મરતી વખતે ઘરના માણસો કહેશે કે હવે કાકા તમે મંત્ર બોલો, તોય એ ના બોલે. ઉપરથી કાકા શું કહે, આ અક્કલ વગરનો છે ને, લ્યો આ અક્કલનો કોથળો, બજારમાં વેચવા જઈએ તો 4 આનાય ના આપે કોઈ. કાકાનો જીવ છોડી પૈણાવવામાં રહ્યો હોય તે મનમાં વિચાર કર્યા કરે કે આ રહી ગઈ છે. નિષ્પક્ષપાતી થયા હોય તેને મરણની કેમ ખબર ના પડે? મરણનો એને ભય લાગે છે. બહાર ગામ જવાનો, જાત્રામાં જવાનો એને ભય નથી લાગતો, કારણ કે એના મનમાં હોય છે કે હું પાછો આવીશ. અલ્યા, પાછો આવ્યો કે નાય આવ્યો આ તો શા ઠેકાણા? અમે તો સ્ટીમરના કાનમાં ફૂંક મારીએ કે તારે જ્યારે ડૂબવું હોય ત્યારે ડૂબજે, અમારી ઈચ્છા નથી. સ્ટીમર તો નફા માટે પાણીમાં મૂકી તે પાણી છે તે એક દાડો ડૂબે ખરી, એવું આ દેહને કહીએ. તારે છૂટવું હોય ત્યારે છૂટી જજે, મારી ઈચ્છા નથી. કારણ કે કાયદો એવો સરસ છે કે કોઈને છોડવાનો નથી અહીંયા, કંઈ કોઈને દયા આવે એવું નથી. માટે અમથા વગર કામના દયા શું કરવા માગો છો? કે હે ભગવાન બચાવજો. ભગવાન તો શી રીતે બચાવે? ભગવાન પોતે જ બચ્યા નહોતા ને? અહીં જન્મ લીધો હતો તે બધા ભગવાન બચ્યા નહોતા ને? એ કૃષ્ણ ભગવાન પગ ચડાવીને આમ સૂતા હતા તે પેલા પારધીએ જોયું ને એને એમ લાગ્યું કે આ હરણું બરણું છે ને તીર માર્યું. મરણ કોઈને છોડે નહીં, કારણ કે આપણું આ સ્વરૂપ નથી. આપણા સ્વરૂપમાં કોઈ નામ ના લે. જો તમે શુદ્ધાત્મા છો તો કોઈ નામ લેનાર નથી, તો તમે પરમાત્મા જ છો. પણ અહીં કોઈના સસરા થવું હોય તો મુશ્કેલી.
દેહ જ્યારે છૂટવો હોય ત્યારે છૂટે, અમારી ઈચ્છા નથી, એ કહેવામાં શું આશય છે?
એ તો દેહ પ્રત્યે તિરસ્કાર ઉત્પન્ન ના થાય એટલા માટે કહીએ છીએ કે અમારી ઈચ્છા નથી.
આ બે વાક્યો કહેનાર કોણ?
એ તો જે મરણથી જુદો હોય તેનું જ હોય ને.
એ પ્રતિષ્ઠિત આત્મા કહેવાય?
ના, પ્રતિષ્ઠિત આત્મા તો મરણવાળો છે. આ બધું પ્રજ્ઞાનું કામ છે. પ્રતિષ્ઠિત આત્મા મરવાનો છે એ તો બોલે જ નહીં ને આવું.
પ્રજ્ઞા જેને ઉત્પન્ન ના થઈ હોય, બધાને પ્રજ્ઞા તો ઉત્પન્ન થયેલી ના હોય, છતાંય આવું બોલે તો કોણ બોલે?
એ મરનારથી જુદો હોય છે. મરનાર પોતે એમ ના કહે કે હું મરી જાઉં. ત્યાં આગળ બુદ્ધિનો અમુક ભાગ એવા ભાવવાળો હોય છે, સ્થિત પ્રજ્ઞાની દશાનો કહીએ છીએ ને એ ભાગ. પણ તે કોકને જ આવો વિચાર આવે, બધાને તો આવે નહીં ને.
તમારું બગાડનાર કોણ?
તમારે ઉતાવળ હોય ને જલ્દી જલ્દી ખાવાનું મૂકો એમ કહો, તે દાળ કાઢવા જતા આખી તપેલી ઢળી ગઈ, ત્યાં આગળ શી દશા થાય? તે ઘડીએ જરા જાગૃત રહેવાનું છે. કારણ કે જે આપણા માટે બનાવનાર છે તેણે આપણને ખવડાવવા માટે બનાવી છે, તેમાં બનાવનારની ભૂલ નથી. છતાં આપણે શું કહીએ કે તે ઢોળી નાખી? અલ્યા, એ ના ઢોળી નાખે, એણે તો તારા હારું બનાવી છે. ઢોળનાર બીજી શક્તિ છે, પણ એની મારફત થયું. માટે તમારું કોઈ બગાડે એવું નથી. આ દુનિયામાં કોઈને બગાડવાની શક્તિ જ નથી. આ દુનિયામાં કોઈ એવો જન્મ્યો જ નથી કે કોઈ આપણું બગાડી શકે. આ તો બધી કુદરતી શક્તિઓ કામ કરી રહી છે. ત્યારે આ લોકો મને કહે છે કે આ ચોર લોકો શું કરવા આવ્યા હશે, આ બધા ગજવા કાપનારાઓની શી જરૂર, ભગવાને શું કામ જન્મ આપ્યો હશે? અલ્યા, એ ના હોય તો તમારા ગજવા કોણ ખાલી કરી આપે? ભગવાન જાતે આવે? તમારું ચોરીનું ધન કોણ પકડી જાય? તમારું ધન ખોટું હોય તો કોણ લઈ જાય? એ તો એમની જરૂર છે, એ નિમિત્ત છે બિચારા. આ બધાની જરૂર છે.
કોઈની પરસેવાની કમાણી જતી રહે છે.
એ પરસેવાની જતી રહે છે એની પાછળ એ રહસ્ય છે. એ આ ભવની પરસેવાની લાગે છે, પણ પહેલાંનો બધો હિસાબ છે. ચોપડા બધા બાકી છે તેથી, નહીં તો કોઈ દાડો આપણું કોઈ કશું લે નહીં. કોઈની એવી શક્તિ જ નથી, અને લઈ લે તો જાણવું કે આપણો જ કંઈ આગળ પાછળનો હિસાબ છે. એટલું બધું નિયમવાળું આ જગત છે. સાપ પણ અડે નહીં. આ આખું ચોગાન સાપથી ભરાયું હોય પણ કોઈ તેને અડી શકે નહીં, એટલું બધું નિયમવાળું જગત છે. બહુ સુંદર જગત છે, સંપૂર્ણ ન્યાય સ્વરૂપ છે. છતાં લોકોને ના સમજાય ને પોતાની ભાષામાં બોલે તે શું થાય?
આ તો બધી કુદરતી શક્તિઓ કામ કરી રહી છે. જો લોકો મને કહે છે આ ચોર લોકો શું કરવા છે, બધા ગજવા કાપતા શી જરૂર છે, ભગવાન શું ધર્મ આપ્યો છે? અરે એના એ ના હોય તો તમારે ગજવા કોણ ખાલી કરી? ભગવાન જાતે આવે? તમારું ચોરીનું ધન કોણ પકડી જાય? તમારું ધન ખોટું હોય તે કોણ લઈ જાય? એટલે એની જરૂર છે, નિમિત્ત છે બિચારા. તો આ બધાની જરૂર છે.
એમ કે છે કે કોઈની પરસેવાની કમાણી પણ જતી રહે છે.
ના, તે પરસેવાની જતી રહે છે એની પાસે રહી છે, તે આ ભાવની પરસેવાની લાગે છે. પણ પેલો બધો હિસાબ બધો છે ને, બધું ચોપડે બધા બાકી છે. તેથી નહીં તો કોઈ જાણો આપણું કશું લે નહીં, કોઈથી લઈ શકે એવી શક્તિ જ નથી. અને લઈ લે તો જાણવું કે આપણું કઈ આગળની પાછળની હિસાબ છે. કોઈ દુનિયામાં કોઈ જન્મ્યો નથી જે કશું કઈનું કશું કરી શકે. એટલું બધું નિયમ વાળું આ જગત છે, બહુ નિયમ વાળું જગત છે. સાપ પણ અડે નહીં, સાપ આખું આ ચોગા સાપથી ભર્યું હોય પણ અડી શકે નહીં, એટલું બધું એટલો નિયમ વાળું જગત છે. બહુ હિસાબ વાળું જગત છે આ જગત, બહુ સુંદર છે, ન્યાય સ્વરૂપ છે.
પ્રિકોશન એ જ ચંચળતા.
જો વરસાદ પડે તો આમ કરીએ એવું થાય તો શું એ વિકલ્પ કહેવાય? સહજ ભાવે બધો વિચાર તો કરવો પડે ને. વિચારીને કર્યા પછી જે બને તે સાચું, પણ આ વિચારવું એ શું ડખો કર્યો કહેવાય કે વિકલ્પ કર્યો કહેવાય?
જેણે જ્ઞાન લીધું ના હોય તેને એ બધું વિકલ્પ જ કહેવાય. જેણે જ્ઞાન લીધું હોય ને તે સમજી ગયો હોય તેને વિકલ્પ ના રહે. પછી શુદ્ધાત્મા તરીકે આપણને જરાય વિચાર કરવાનો હોતો જ નથી. એની મેળે જે આવે તે વિચાર જાણવાનો હોય છે.
એનો અર્થ એવો થયો કે કંઈ પ્રિકોશન લેવાની જ નહીં?
પ્રિકોશન તો હોતા હશે, એની મેળે થાય એનું નામ પ્રિકોશન. આમાં પ્રિકોશન લેનાર હવે કોણ રહ્યો? દોડે દાડે તમે ઠોકરો ખાઓ છો, તેમાં પ્રિકોશન લેનાર તમે કોણ? શું માણસ પ્રિકોશન લઈ શકે? એનામાં સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ જ નથી ત્યાં. જગત આખું પ્રિકોશન લે છે, છતાં શું એક્સિડન્ટ નથી થતા? જ્યાં પ્રિકોશન નથી હોતા ત્યાં કશા એક્સિડન્ટ નથી થતા. પ્રિકોશન લેવું એ એક જાતનું ચાંચલ્ય છે, વધારે પડતી ચંચળતા છે. એની જરૂર જ નથી, જગત એની મેળે સહજ ચાલ્યા જ કરે છે.
પણ કાળજી કરતા ભાવથી નથી, પણ ઓટોમેટિક તો થાય ને?
એ તો એની મેળે થઈ જ જાય.
કરતા નથી પણ વિચાર સહજ રીતે આવે તો પછી વિવેક બુદ્ધિથી કરવું એમ?
ના, એની મેળે બધું જ થઈ જાય. તમારે જોયા કરવાનું કે શું થાય છે. એની મેળે બધું જ થઈ જાય છે. હવે તમે વચ્ચે કોણ રહ્યા છો તે મને કહો. તમે શુદ્ધાત્મા છો કે ચંદુલાલ છો?
તમે કહો છો કે વચ્ચે તમે કોણ, તો વચ્ચે મન તો ખરું ને?
મનની અમે ક્યાં ના પાડી છે. મનમાં તો એની મેળે કુદરતી રીતે જ વિચાર આવ્યા કરે, અને કોઈ વખત વિચાર ના પણ આવે. એવું છે, મન તો છેલ્લા અવતારમાં એ ક્ષણે ક્ષણે ચાલ્યા કરતું હોય, ત્યારે ફક્ત ગાંઠોવાળું મન ના હોય, જેવા ઉદય આવે તેવું હોય. જ્ઞાન પછી તમે શુદ્ધાત્મા છો ને વ્યવહારથી ચંદુલાલ છો. હવે હું ચંદુલાલ છું, હું આનો મામો થાઉં, આનો કાકો થાઉં, એને વ્યવહારમાં વિકલ્પ કહેવાય. પણ ખરેખર આ વિકલ્પ નથી, એ તો ડિસ્ચાર્જ સ્વરૂપ છે. જો પોતે માની બેસે છે કે હું જ ચંદુલાલ છું તો એને વિકલ્પ કહેવાય. જ્ઞાન પછી હું શુદ્ધાત્મા છું એ નિર્વિકલ્પ થઈ જાય.